ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वन्दे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 2 मे 2010 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 542 मुंबई कार्तक सुद पूनम मंगलवार 1951 श्री सौभाग भाई ने मारा यथायोग्य कहेशो तेमने श्री ठाणांग सूत्रनी एक चौभुंगीनो उत्तर विशेष समझवा माग्यो हतो ते संक्षेप में अत्रे लख्यो छे। एक आत्मानो भवांत करे पण परनो न करे ते प्रत्येक बुद्ध के अशोच्या केवली केम के तेवो उपदेश मार्ग प्रवर्तावता नथी एवो व्यवहार छे। बीजू एक आत्मानो भवांत न करी शके अने परनो भवांत करे ते अचरम शरीर आचार्य एटले जेने हजू अमुक भव बाकी छे पण उपदेश मार्गना आत्माए करी जाण छे तेथी तेनाथी उपदेश सांभळी सांभळनार जीव ते भवे भवनो अंत पण करी शके अने आचार्य ते भवे भवांत करनार नहीं होवाथी तेमने बीजा भंगमा गवेश्या छे। अथवा कोई जीव पूर्वकाळे ज्ञान आराधन करी प्रारब्ध उदय मंद क्षयोपशमथी वर्तमान मा मनुष्य देह पामी जेने मार्ग नथी जाण्यो एवा कोई उपदेशक पासे थी उपदेश सांभळता पूर्व संस्कार थी पूर्वना आराधन थी एवो विचार पामे के आ प्ररूपना जरूर मोक्षनो हेतु न होय केम के अंधपणे ते मार्ग कहे छे अथवा आ उपदेश देनारो जीव पोते अपरिणामी रही उपदेश करे छे ते महा अनर्थ छे एम विमासता पूर्व आराधन जागृत थाय अने उदय छेदी भवांत करे तेथी निमित्तरूप ग्रहण करी तेवा उपदेशकनो पण आ भंगने विषे समास कर्यो होय एम लागे छे। त्रीजू पोते तरे अने बीजाने तारे ते श्री तीर्थंकर आदि। चौथो भंग पोते तरे पण नहीं अने बीजाने तारी पण न शके ते अभव्य के दुर्भव्य जीव ए प्रकारे समाधान कर्यु होय तो जिनागम विरोध नहीं पामे। आ माटे विशेष पूछवा योग्य पूछवा इच्छा होय तो पूछसो એમ સૌભાગભાઈને કહેશો. લિખિતન રાયચંદના પ્રણામ. સૌભાગભાઈને સંબંધિત જ આ પત્ર છે, પણ પત્રમાં એક આગમ વાતની ચર્ચા આવે છે. આગમમાં એક ઠાણાંગ સૂત્ર છે, 45 આગમમાં આચારાંગ સૂત્ર, સુઈગણાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ ભગવતી એમ જુદા જુદા આગમો છે. એમાં એક સૂત્ર છે ઠાણાંગ. એ ઠાણાંગ સૂત્રની અંદર એક ચૌભંગી કીધી છે. આવી કેટલીય ચૌભંગી જૈન દર્શનોમાં આવે છે. ચૌભંગી એટલે ચાર પ્રકારે વસ્તુનો નિર્ણય. આ ન્યાયનો એક પ્રકાર છે. ચાર પ્રકારે વસ્તુને જુદા જુદા દ્રષ્ટિકોણથી વિચારીને એ વસ્તુ સંબંધી, તત્વ સંબંધી નિર્ણય કરવો, અને એવો નિર્ણય ઠાણાંગની અંદર આ ચૌભંગીમાં આપ્યો છે. એ ચૌભંગીનો નિર્ણયમાં વાત એવી છે કે આ બધા આત્માઓ છે ઉપદેશક. એ બધા જ ઉપદેશક કલ્યાણકારી છે, બધાનો જીવનો ઉદ્ધાર કરે. કયો કરે, કયો ન કરી શકે, કેનાથી જીવનું કલ્યાણ થાય, કેનાથી ન થાય, એમ ગુરુ સંબંધી આ એક ચોભંગી છે કે ભવાંત કરી શકે પોતાનો અને પરનો. સામાન્ય રીતે નમુથુણમ સૂત્રની અંદર જીનેશ્વર ભગવાનનું જે ઓળખાણ આપ્યું છે તે આપ્યું છે કે નમો જીણાણમ તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોહિયાણમ મુત્તાણમ મોહગાણમ. હે ભગવાન, તમારી વિશેષતા એ છે કે તમે તરી ગયા છો અને જગતના જીવોને તારવાને સમર્થ છો. તમે બોધને પામ્યા છો અને જગતના જીવોને બોધી પમાડવાને સમર્થ છો. તમે મુક્ત થયા છો અને જગતના જીવોને મુક્તિ કરાવવાને માટે સમર્થ છો. તમે અભયને પામ્યા છો અને જગતના જીવોને અભયનું દાન આપી શકો એમ છો. આ ચૌભંગી. આવી સ્થિતિ જે નાયક છે જેના આશરે જીવ ભવને તરવાનો પ્રયાસ કરી શકે. પણ આની અંદર પણ જુદી જુદી કેટેગરી છે. ઠાણાંગ કહે છે કે પરમેશ્વરનું સ્વરૂપ આ છે, સાચા દેવનું ઓળખાણ, સાચા ગુરુનું ઓળખાણ આ છે. પણ હવે કેટલી સ્થિતિ એવી હોય છે, એમાં એક સ્થિતિ કે આત્માનો એક, આત્માનો ભવાંત કરે પરનો ન કરે. આ પેલી ચોભંગીનું પેલું પાસું કે એવા જીવો જગતની અંદર છે કે પોતાના આત્માનું કલ્યાણ કરે, પણ એ અન્યના આત્માનું કલ્યાણ કરી શકે નહીં. એવા એને પ્રત્યેક બુદ્ધ, પ્રત્યેક બુદ્ધ એટલે જેને કોઈ પણ એક કુદરતની ઘટના, પ્રકૃતિનો એક કોઈ નિયમ એ લક્ષમાં આવ્યાથી જેને ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉત્પન્ન થાય અને જે સંસારનો ત્યાગ કરી અને મુક્તિને પામે. રાજા ગોખમાં બેઠા છે અને સંધ્યાના વાદળો જુએ છે. સંધ્યાના વાદળો જોતા એ રંગ બંધાય છે, ખીલે છે અને કાલીમાં પસરાઈ જાય છે. એને અનિત્યતાનો બોધ થાય છે. ઓહો, આવું સંસારનું સ્વરૂપ છે. એ સવારે સ્નાન કરીને અરીસામાં પોતાનું મોઢું જુએ છે અને એમાં માથાનો એક વાળ ધોળો દેખાય છે. ઓહો, આ પરિવર્તન છે. આ નશ્વરતા તરફ, ક્ષીણતા તરફ, ક્ષયતા તરફ પ્રત્યેક પદાર્થ ગતિ કરે છે. આ શરીર પણ હવે જીર્ણ શીર્ણ થઈને સમાપ્ત થવાનું છે. અનિત્યતાનો બોધ થાય. સંસારની અનિત્યતાનો બોધ મેઘધનુષ જુએ. માત્ર એક જ ઘટના એણે જોઈ કુદરતની, એને 5 મિનિટ સુધી એની સુંદરતા જોઈ, એ વધતું ગયું અને ધીરે ધીરે ક્રમશઃ ક્ષીણ થયું, અદ્રશ્ય થયું. કોઈને બતાવવા નીકળે તો હવે મેઘધનુષ બતાવી પણ ન શકે. જેવું પોતે જોયું છે એવું બીજાને ન બતાવી શકે. આવી સંસારની અનિત્યતાનો બોધ અને એના આધાર ઉપર જે સંસારનું અનિત્યતાનું સ્વરૂપ સમજી જાય અને સંસારનો પરિત્યાગ કરે અને આત્મકલ્યાણના માર્ગે ચાલે, આ બધા પ્રત્યેક બુદ્ધ કોઈ પણ એક નિમિત્ત બને આપણે તો આવા હજારો નિમિત્તની વચ્ચે હોય તો ગાયલા કરે બધું, કાંઈ આપણને અસર થાય નહીં. આ પ્રત્યેક બુદ્ધ કીધું. અસોચ્યા કેવડી, એને કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી. અસોચ્યા, કશું એને કાંઈ વાંચ્યું નથી. એના જીવનની અંદર કોઈ એવી કોઈ એક ઉત્પત્તિ થાય છે ભાવની, અને એ ભાવથી એને સંસાર પ્રત્યેનો પરમ વૈરાગ્ય જાગે છે. આ બધા એ કેટેગરીમાં આવે કે જે પોતે પોતાનું કલ્યાણ કરે પણ અન્યનું ન કરે, પોતાનો ભવાંત કરે પરનો ન કરે. કારણ કે તેવો ઉપદેશ માર્ગ પ્રવર્તાવતા નથી એવો વ્યવહાર છે. જ્ઞાનીઓ કહે છે કે આવા જે આત્માઓ છે જે પોતાનો ભવાંત કરે અન્યનો ન કરે, કારણ કે એ ઉપદેશ માર્ગ પ્રવર્તાવતા નથી. એ તો જોઈને સંસારની ઘટનામાંથી સત અને ઋત, આ ઋત છે, આ ઋત જો દેખાય, ઋત જો સમજાય, આપણને જગતના કાયદા સમજાય છે. જગતના કાયદાનો આપણે અભ્યાસ પણ કરીએ છીએ, બારીકાઈથી કરીએ છીએ, એની છટકબારી શું છે, એનો લાભ કેવી રીતે મળે, અને ભૂલ થાય તો ક્યાં દોષિત થવાય, આ બધું જાણીએ. પણ કુદરતના કાયદા તરફ આપણું લક્ષ્ય કેટલું, પ્રકૃતિનો કાયદો અફર અચળ ફેરવી ન શકાય, અને ત્રણેય કાળની અંદર એ પ્રકૃતિનો કાયદો, એને ઋત કહેવાય. સત અને ઋત, સતને જાણવાનો જેટલો પ્રયત્ન કરીએ એટલી ઋતનું સ્વરૂપ પણ સમજવું જોઈએ. કે શરીર છે એ નશ્વર છે, આ ઋત છે, કોઈ એને અમરપટ્ટો લખાવીને આવ્યો નથી ને કોઈ અમર થઈ શકે નહીં, આ ઋત છે ભાઈ. આ સંસારનો નિયમ છે, આ નિયમ છે એ કોઈએ પાર્લામેન્ટમાં પસાર કરેલો કાયદો છે, કોઈ રાષ્ટ્રપતિએ બહાર પાડેલો વટહુકમ છે, અને કોઈ બીજા વટહુકમથી એને નાબૂદ કરી શકાય કે નહીં, કોઈ મરવાનું નથી, આજથી જાહેર કરવામાં આવે છે, ન ચાલે. આ ઋત છે, પ્રકૃતિનો નિયમ છે, અનાદિ અનંત છે. એ ઉપદેશ માર્ગ પ્રવર્તાવે નહીં આવા જીવો પોતાનું કલ્યાણ કરી જાય, અન્યની એક અન્યનું કલ્યાણ કરવાનું એને એ પ્રકારનો વિકલ્પ ન હોય. અને એનો વ્યવહાર જ એવો છે, આગમમાં કહે છે આવા આત્માઓનો વ્યવહાર એવો છે કે એ ઉપદેશ માર્ગ પ્રવર્તાવે નહીં, એ પોતાનું કલ્યાણ કરી જાય. બસ એને પોતાને ખ્યાલ આવી ગયો તો એમાંથી એ પોતે પોતાનું કલ્યાણ કરે. સામાન્યતઃ આ આધ્યાત્મિક સંસ્કૃતિની અંદર અને ભારત વર્ષની અંદર ઘણા બધા જીવો કલ્યાણ પામ્યા છે એ આ કેટેગરીમાં પામ્યા છે. આપણે પુરાણની કથાઓ વાર્તાઓ બધું જે વાંચીએ એમાં કથાનકમાં આ જ આવે કે એને જેવું કુદરતના કોઈ પણ એક સ્વરૂપનું ભાન થયું કે ઓહો આ બધું નશ્વર છે, ગયું. શાલીભદ્ર અઢળક સંપત્તિમાં છે પણ માથે રાજા છે, એક વિચાર આવી ગયો, ઉહાપો શરૂ થઈ ગયો કે આટલું બધું દેવ દુર્લભ ઐશ્વર્ય મને પ્રાપ્ત હોવા છતાં આ માં કહે છે તારે નીચે આવવું પડશે, કારણ કે શ્રેણી કોઈ ચીજ માલ નથી કે બખારમાં નાખી દઈએ. એ તો રાજા છે બેટા, આ રાજા છે, મારા માથે સ્વામી છે. આ એક વિચાર, તો હું કોણ અને મારું સ્વરૂપ સ્વામી હોય તો હું દાસ? બિલકુલ નહીં. એ રાજા તો હું પ્રજા, આ સંબંધ મારું સનાતન હોઈ શકે નહીં, શાશ્વત હોઈ શકે નહીં. એક વિચારનો કણિયો અંદર જાગે એને કહેવાય છે ઉહાપો. આપણે ત્યાં શાસ્ત્રીય પરિભાષામાં ઉહાપો, ઉહાપો થવો એટલે અંદરની અંદર અનેક પ્રકારના એ તત્વ સંબંધી વિચારણાઓ ચિંતવના જાગવી, અને એવી ચિંતવના જાગે કે એનો છેડો વણી લે, એનો તંતુનો એક પકડે તો એમાંથી છેડો વણી લે અને સતને પ્રાપ્ત કરે. આ પણ એક પ્રકાર છે. કર વિચાર તો ભામ, અરે તું વિચાર કર, કો કીએ ને સંસાર અસાર છે એમ, તારી કઈ અક્કલ નથી સંસાર અસાર છે એમ, કોઈ કીએ કે આ સંસારના સંબંધો બધા ખોટા છે, અને એ કહે છે પછી કે બહુ માનવામાં નથી આવતો, હજી આમ છે તેમ છે, કારણ કે તારામાં અક્કલ નથી, પછી ક્યાંથી માનવામાં આવે? કોઈ કીધે કઈ મને, તને અનુભૂતિ નથી, તને પ્રતીતિ નથી, કારણ કે તને વિચારણા નથી, તને અનુપ્રેક્ષા નથી, તું મનન ચિંતન નથી કરતો, તું એની અનુપ્રેક્ષા કર, નિધિ ધ્યાસન કર અને ધ્યાનમાં જા, એને છેડો વણી લે. છેડો વણી લે કે સંસાર નિત્ય કે અનિત્ય, શરીર નિત્ય કે અનિત્ય, તો પ્રકૃતિનો પ્રત્યેક બોધ તને એ સંદેશ આપે છે કે તું એક જ અજર અમર અવિનાશી અને શાશ્વત છો. બાકીનો બધો સંગ સંબંધ સાથ સહકાર સંગાથ બધો ખોટો છે, અનિત્ય છે, અશાશ્વત છે, ક્ષણભંગુર છે. ગમે તેનું સ્વરૂપ હોય, એનું સ્વરૂપ ગમે તેવું હોય, મારે એની અને પરમેનન્ટ સંબંધ છે ભલે રહ્યું, પણ એ પરમેનન્સ એનો વ્યાખ્યા તારી ડિક્શનરીની, પરમાર્થની નહીં. આપણે તો કાયમ એની અરે દોસ્તી, કાયમી ભલે નહીં, પણ કાયમ શું એ સમજતો નથી તું. આ જીવો જગતની અંદર પ્રત્યેક બુદ્ધ, આમ તો પ્રત્યેક જીવ પ્રત્યેક બુદ્ધ થવા માટેનો સંભવિત છે, કારણ કે જ્ઞાન અપેક્ષાએ તો બધા જ જીવો સમાન છે. પણ મુશ્કેલી ક્યાં છે? જ્ઞાનનો વ્યાપાર ઉલટો છે, વિપરીત છે, એટલે એને પોતાના જ્ઞાનના સામર્થ્યથી સંસારની અનિત્યતાનું, અશરણતાનું અને અસારતાનું ભાન થતું નથી. આવો પહેલા પ્રકારનો જીવ છે, આ ઉત્કૃષ્ટ આત્માઓ છે જે પોતે પોતાના આત્માનો ભવાંત કરે, ભવનો અંત કરે, જન્મ મરણનો અંત કરે, મુક્ત થાય, પરનો ન કરે. કેમ ન કરે? કારણ કે તેઓ ઉપદેશ માર્ગ પ્રવર્તાવતા નથી. સમજે, જે જીવને સમજવું હશે તે પોતાની રીતે સમજ, એનામાં પણ સમજવાની શક્તિ છે. હવે જેને નથી જ સમજવું, ઊંઘતાને કોઈ પણ માણસ જગાડી શકે, પણ જાગતાને કોઈ જગાડી ન શકે. જાગતાને કોણ જગાડે? એમ જેને હું જાણું છું આવું બફમ લઈને જે ફરતો હોય હંમેશા, એને ઉપદેશ શું આપવો? કોઈ દિવસ એનું પરિણમન થવાનું જ નથી. કૃપાળુ દેવે એટલી સરસ ભૂમિકા આપી છે કે હું કંઈ જ જાણતો નથી, એવો દ્રઢ નિશ્ચય કરીને પછી જ્ઞાનીના શરણે જવું. જો આપણે માનીએ કે આની પાસેથી કંઈક સમજવાનું છે, જાણવાનું છે, વિચારવાનું છે, કંઈક નવી વાત જાણવાની છે, તો પેલો નિર્ણય શું કરવો? કે એ સંબંધી હું કંઈ જાણતો નથી, અને એવો નિશ્ચય કેવો કરવો? દ્રઢ કરવો, કે એની વાતમાં ક્યાંય પાછું ટાપસી ન પૂરે, કે નાની મને ખબર છે, હજી તો ઓલાની વાત હાલે છે, ત્યાં એના પાના ફરવા માંડે. અરે ભાઈ, તારે તું અત્યારે શાંત રહે, તારું કામ અત્યારે સાંભળવાનું છે, મૌન રહે, પછી વિચારજે, પછી તું એનું કમ્પેરિઝન કરજે, પછી એની તુલના કરજે, પછી એના સમીકરણ ગોઠવજે, અને તને જે સત્ય મળે તારું. પણ જ્યારે તું શ્રવણ કરે છે ત્યારે તો પૂરેપૂરા ભાવથી સાંભળજે. આને કીધું છે શ્રાવક, કે જે શ્રવણ કરવાનો નિપુણ છે, જેને શ્રવણ કરતા આવડે છે એ શ્રાવક. સરસ પરિભાષા હરિભદ્ર સુરીએ આઠ દ્રષ્ટિની સજ્જાઈની અંદર છેલ્લે ઉપસંહારમાં આપી છે કે વક્તા કોને કહેવાય અને શ્રોતા કોને કહેવાય, એના ગુણ આપ્યા છે શ્રોતાના. ચાલો, એ વાત જુદો જ વિષય. બીજો પ્રકાર, ચૌભંગી પ્રકાર નંબર બે, એક આત્માનો ભવાંત ન કરી શકે અને પરનો ભવાંત કરે તે અચરમ શરીર આચાર્ય, એટલે જેને હજુ અમુક ભવ બાકી છે પણ ઉપદેશ માર્ગના આત્માએ કરી જાણ છે, તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત પણ કરી શકે. આ એક બીજો પ્રકાર. કેવો કયો? કે પોતે પોતાનો ભવાંત કરી શકે નહીં, પણ પરનો ભવાંત કરી શકે, કારણ કે પોતાને હજુ અમુક ભવ કરવાના બાકી છે. બાકી છે એનું કારણ કર્મના ઉદય એવા છે કે જે વેદ્યા સિવાય છૂટકો નથી. આ કર્મની એક પ્રભુ સત્તા છે. કેટલાક કર્મો એને બિલકુલ નિકાચી શકાય અને કેટલાક કર્મો એવા છે નિર્જરી શકાય, પણ કેટલાક કર્મો એવા છે કે જેને ભોગવ્યા સિવાય નિવૃત્ત થાય નહીં. તો એને એવી અવસ્થા છે કે એને અમુક ભવ હજુ બાકી છે, પણ ઉપદેશ માર્ગના આત્માએ કરી જાણ છે. એ ઉપદેશ માર્ગનો જ્ઞાતા છે. જીવનું કલ્યાણ શેમાં છે, જીવનું કલ્યાણ સાથી થાય, જીવનું કલ્યાણ કેવી રીતે થાય એનો પૂરેપૂરો જ્ઞાતા છે. પોતાને ભાવ કરવાના બાકી છે, પણ ઉપદેશ માર્ગથી અપરિચિત નથી. મોક્ષ માર્ગ બરોબર જાણે છે, સંપૂર્ણ રીતે અવિરોધ રૂપની અંદર જાણે છે. તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત પણ કરી શકે, અને આચાર્ય તે ભવે ભવાંત કરનાર નહીં હોવાથી તેમને બીજા ભંગમાં ગવેષ્યા છે. આને બીજા ભંગમાં મૂક્યા છે કે ચોભંગીનો બીજો પ્રકાર. ચાર ભંગ, એમાં પહેલો ભંગ કે જે પોતાના આત્માનું કલ્યાણ કરે, ભવાંત કરે, પણ પરનો કરી શકે નહીં. બીજો ભંગ કેવો કે પોતાનું ભવાંત કરી ન શકે પણ પરનો કરી શકે. પહેલામાં ઉપદેશ માર્ગ પ્રવર્તાવતા નથી એવો એનો વ્યવહાર છે, અને આ ઉપદેશ માર્ગના જ્ઞાતા છે. ઉપદેશ માર્ગના જ્ઞાતા છે. ઉપદેશ માર્ગ એટલે મોક્ષ માર્ગનો પૂર્ણપણે જાણે છે, અવિરોધ રૂપમાં જાણે છે, એમાં કોઈ ભેદ નથી, કોઈ વિરોધ નથી, એવા માર્ગના જ્ઞાતા છે. પણ પોતાને અમુક ભાવ હજુ કરવાના છે, હજુ અચરમ શરીરની પ્રાપ્તિ થઈ નથી, અને એ નહીં હોવાને કારણે એ કહે છે કે એ સાંભળનાર, એના થકી ઉપદેશ પામનાર, એના જીવનો ભવાંત તે ભવે ભવનો અંત પણ કરી શકે, ભવનો અંત પણ કરી શકે. અને આચાર્ય તે ભવે ભવનો અંત કરનાર નહીં હોવાથી એને બીજા ભાંગાની અંદર મૂકવામાં આવ્યા છે. વાત બેસે છે. ગુરુ રહ્યા છદ મસ્ત પણ વિનય કરે ભગવાન, શક્યતા છે. અમે આ મોક્ષ માર્ગ આપીએ છીએ, પણ અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આહો. આત્મસિદ્ધિનો પૂર્ણ મોક્ષ માર્ગ, સર્વ જ્ઞાનીનો નિશ્ચય, સાધે તે મુક્તિ લહે તેમાં ભેદ ન કોઈ, આવો માર્ગ સચોટ ડંકાની ચોટ પર ટંકોત્કીર્ણ શબ્દોની અંદર આપનાર પુરુષ કહે છે કે અમે તમને ભવના અંતનો માર્ગ આપીએ છીએ, પણ અમારે હજુ એક ભવ કેમ તમારા જ્ઞાનમાં કામ, તો અમારે આત્મસિદ્ધિ મૂકી દેવી ને, સેકન્ડ થોટ કરવો ને, રીથોટ કરવો કે તમારું ઠેકાણું નથી, તમે અમને માર્ગ આપી. અવશ્ય કર્મનો ભોગ છે, આ પણ એક માર્ગનો નિયમ છે, માર્ગનો સિદ્ધાંત છે. ભોગવવો અવશ્ય, અમારે થોડો બાકી રહ્યો છે, ભોગવવો પડશે, અને એ ભોગવવા માટે કર્મનો ભોગવટો શરીરથી જ થાય. શરીર વિના કર્મ ક્યાંથી ભોગવાય? એટલે એક દેહ ધારણ કરવો પડશે, પણ એ દેહ તો કર્મના ભોગવટા માટે છે, હવે કર્મના બંધન માટે નથી. કર્મ બાંધવા માટે અમારે શરીરની જરૂર નથી, અને બાંધવા માટે અમે શરીર ધારણ કરવાના પણ નથી. આત્મભવે કરીને ફરીથી ન જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. આવી તો અમે પ્રતિજ્ઞા લઈ લીધી છે, ભવના પ્રત્યાખ્યાન લઈ લીધા છે, પણ પૂર્વનું અજ્ઞાન છે, એનું જે પરિણામ છે એ તો ભોગવવું પડશે ને. આ કર્મનો સિદ્ધાંત, આ મુક્તિનો સિદ્ધાંત, આ રૂત, આ સત, આ બધું જ જે જાણે છે, આ અધ્યાત્મનો દોષ, અગમ નિગમની આ વાતો છે. વિશાળ બુદ્ધિ વિના વાત પકડાય એમ નથી. અને ખૂબ સ્વસ્થતાથી આપણે વિચાર કરીએ તો બધી વાત સરળતાથી એવી ચાલી આવે કે ક્યાંય વિરોધ પણ ઉત્પન્ન થાય નહીં. તો આવો જીવ એને બીજા પ્રકારમાં મૂક્યો છે, પણ એના બે ભાગ પડ્યા છે. એક કે પોતાનો ભવાંત નથી અને પોતાને ભવ કરવાના છે, પણ ઉપદેશ માર્ગનો એક જ્ઞાતા છે. એમાં એક બીજો પ્રકાર છે, એ સમજવા જેવો છે. અથવા બીજા ભાગની અંદર અથવા છે, બીજી ચોભંગીની અંદર અથવા છે. અથવા કોઈ જીવ પૂર્વકાળે જ્ઞાન આરાધન કરી પ્રારબ્ધ દયે મંદ ક્ષયોપશમથી વર્તમાનમાં મનુષ્ય દેહ પામી, જેણે માર્ગ નથી જાણ્યો એવા કોઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતા પૂર્વ સંસ્કારથી, પૂર્વના આરાધનથી એવો વિચાર પામે કે આ પ્રરૂપમાં જરૂર મોક્ષનો હેતુ ન હોય, કેમ કે અંધપણે તે માર્ગ કહે છે, અથવા આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે મહા અનર્થ છે, એમ વિમાસતા પૂર્વ આરાધન જાગૃત થાય અને ઉદયને છેદી ભવાંત કરે. તેથી નિમિત્તરૂપ ગ્રહણ કરી તેવા ઉપદેશકનો પણ આ ભંગને વિશે સમાસ કર્યો હોય એમ લાગે છે. પ્રશ્ન કર્યો છે આગમની અંદર શિષ્યએ કે ભંતે, જો પોતાનો ભવાંત ન થાય અને બીજાનો કરી શકે તો એનો મતલબ કે અભવીથી જીવ તરી શકે? આવું માનવું, આવો નિર્ણય કરવો, આવો નિયમ સ્થાપિત કરવો, આવો સિદ્ધાંત છે એમ કહેવું? કેમ કે વાત છે કે પામેલો પમાડે, મુક્ત થયેલો મુક્ત કરે, જે સ્વયં પ્રકાશિત છે એ જ બીજાને અજવાળે, તો અહીંયા તો કંઈક ઉલટું નથી લાગતું? કે જેને પોતાનો ભવાંત કર્યો નથી અને એના થકી બીજો જીવ મુક્તિ પામે તો આ વિરોધાભાસ નથી? એનું સમાધાન કૃપાળુદેવ આપે છે. જો અહીંયા કૃપાળુદેવની આ કેવી બધી જેને કહીએ પ્રજ્ઞાવાન બુદ્ધિ છે, આ સમાધાન ઠાણાંગની અંદર ઉલ્લેખ કર્યો છે. એક જગ્યાએ બહુ મોટા જ્ઞાની પુરુષે કે શ્રીમદનું વાંચતા તેમ થાય છે કે બધા આગમના રહસ્યોને ભેદને આને ઉકેલી દીધા છે. આવું ક્યાંય આ જોવામાં નથી આવતું કે વાત તો બધાય કે છે કે સાચી, પણ આનું રહસ્યનો ઉકેલ ક્યાંય નથી આવ્યો. આ શ્રીમદે ઉકેલ આપ્યો. શું ઉકેલ આપ્યો? કે આવા જીવો પાસેથી, અભવી પાસેથી કોઈ તરી શકે, અને તરે તોય શું કરવું? તો કે હા, તરી શકે, અભવી પાસેથી પણ તરી શકે. એની સ્થિતિ, સિચ્યુએશન શું એની સમજી લઈએ. કે છે, કોઈ જીવ પૂર્વકાળે જ્ઞાન આરાધન કરી પ્રારબ્ધના ઉદય મંદ ક્ષયોપશમથી વર્તમાનમાં મનુષ્ય દેહ પામે, પૂર્વનું ખૂબ આરાધન હોય, જ્ઞાનનું આરાધન હોય, પણ આયુષનો કર્મ બંધ ઓછો પડ્યો, છૂટી ગયો, યોગ ભ્રષ્ટ થયેલો આત્મા ફરીથી એના મંદ ક્ષયોપશમના કારણે વર્તમાનમાં ફરી મનુષ્ય દેહને ધારણ કરે, પૂર્વનું જ્ઞાનના આરાધનવાળો જીવ આવી સ્થિતિ થતા પોતાના મંદ ક્ષયોપશમને કારણે ફરી વર્તમાનમાં મનુષ્ય દેહને ધારણ કરે, અને આવો જીવ માર્ગ જેણે જાણ્યો નથી એવા કોઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતા, જેને માર્ગની જાણકારી નથી, એવો જીવ કે જેના ભવ હજુ બાકી છે, જે અચરમ શરીરી નથી અને હજુ એને ઘણો સંસાર રખડવાનો છે, અને આ ઉપદેશ દેતો થઈ ગયો હોય ઘણા, અને એ ઉપદેશ દેતો થઈ ગયો, તો આવા ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતા શું બને છે? ઉપદેશ સાંભળે છે ત્યારે પૂર્વ સંસ્કારથી પોતાને જ્ઞાનના પૂર્વ સંસ્કાર છે, પૂર્વ આરાધનથી એણે મુક્તિની આરાધના પૂર્વે કરી છે, એટલે માર્ગ પણ જાણે છે, માર્ગની આરાધનાની વિધિ પણ જાણે છે. એ એવો વિચાર પામે કે આ પ્રરૂપણા જરૂર મોક્ષનો હેતુ ન હોય, એ શું નિર્ણય લે આવા ઉપદેશકને સાંભળે ત્યારે? કે આ જે કહે છે એ રીતે મોક્ષ થાય નહીં. આનો પોતાનો નિર્ણય, અંદરથી આવતો અવાજ કે આ જે ઉપદેશ આપે છે એ પ્રમાણે કોઈ જીવ આરાધના કરે તો મુક્તિ પામે નહીં, મોક્ષનો હેતુ ન હોય, કેમ કે અંધપણે તે માર્ગ કહે છે. ખ્યાલ આવે છે? અંધપણે, આત્મતત્વની કોઈ જાગૃતિ નથી, ચીલા ચાલુ, અંધો અંધ પલાય, બસ ગતાનો ગતિક, ઓઘ સંજ્ઞા, આમ કરતા હતા આપણા બાપદાદા, આપણે આમ કરો, આ બધાએ આમ જ કરવું જોઈએ, અને આવા ક્રિયાકાંડ કરો સવારથી સાંજ સુધી અને તમારો મોક્ષ થઈ જશે. તમારે મોક્ષની ચિંતા કરવાની જ નહીં. એ કહે છે આનાથી મોક્ષ મળે નહીં, કારણ કે એ અંધપણે માર્ગ કહે છે. આત્મા જાગૃતિ તો આના ઉપદેશમાં ક્યાંય છે જ નહીં, તત્વની સમજ પણ ક્યાંય નથી. માત્ર ક્રિયાકાંડ, રૂઢિ, પરંપરાગત, ગતાનુગતિક, ચીલા ચાલુ, મિકેનિકલ બધી ક્રિયાઓ કરાવી અને કહે છે, તો એ કહે છે કે એ અંધપણે માર્ગ કહે છે, આ મોક્ષનો હેતુ ન હોય. ભાવ શૂન્ય ક્રિયા કદીએ આપતિ ફળ નવ કઈ. ભાવ શૂન્ય ક્રિયાકાંડ, રૂઢિગત, પરંપરાગત, ઓગસંજ્ઞા, એ ક્યારેય મોક્ષનું કારણ બની શકે નહીં, મોક્ષનો હેતુ ન હોય. અંધપણે આ માર્ગ કહે છે. માર્ગ કહેવામાં એની તત્વની જાગૃતિ નથી, એને તત્વની સમજ નથી, એની વાતમાં કોઈ ચૈતન્યનો પ્રકાશ નથી. શબ્દો ઉછાળે છે ગમે તે પ્રકારના, રાડો પડી પાડીને બોલે છે, ઘણા નીટે હોય, ખૂબ દેકારો કરે, પણ આ કઈ કોઈ લડવાનો વિષય નથી, વિઘ્ન નથી, યુદ્ધ નથી, સમજની વાત છે. સમજની અંદર એનું ધૈર્ય, એની શાંતિ, એનું પ્રકાશનો અનુભૂતિ. અથવા આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહીને ઉપદેશ કરે છે તે મહા અનર્થ છે. જો એને પોતાને ખ્યાલ આવે છે, કોના સંબંધી? જેનો ઉપદેશ એ સાંભળે છે એ સંબંધી. શું? કે આ ઉપદેશ દેનારો જીવ છે એ જીવ પોતે અપરિણામી રહીને ઉપદેશ કરે છે. જે વસ્તુ એ કહે છે એનું પરિણામ એના જીવનમાં નથી, એના વ્યવહારમાં નથી, એની દ્રષ્ટિમાં પણ નથી, એની સમજમાં પણ નથી. અપરિણામી જીવ છે. કેટલીક વસ્તુમાં આપણો ટપ્પો ન પડતો હોય તોય બોલ્યા કરીએ, આપણને કઈ ગતાગમ ન હોય, પલ્લો ન પડે, આપણે જેને કહીને કે કશું ઓવરબાઉન્ડ થતું હોય તોય સમજાય, બાકી કીધા જ કહે, અરે ભાઈ મૂકી દો, આ વાત આપણી નથી. અહીંયા આપણે કહીએ કે આ વાત આપણાથી આગળ નહીં વધી શકાય, પણ છતાંય અગ્ર અપરિણામી જીવ, એને જે કહે છે એનું કોઈ પરિણમન એની દ્રષ્ટિમાં, એની સમજણમાં, એના ભાવ ભાવનમાં ક્યાંય આવતું નથી. ઓછું વધતું આવે, પણ આવવું તો જોઈએ ને, આ તો ઉલટું જ હોય, વિપરીત જ હોય. લખ્યું હોય કાંઈ ને બોલતો હોય કાંઈ, કીધી વાત કાંઈ હોય ને એનું વિશ્લેષણ કાંઈ જુદી જ રીતે ચાલતું હોય. વિષયાંતર ખરું, પણ કેવું વિષયાંતર? ચેતનની વાતમાં જળ ઉપરાયેલો જાય એવું વિષયાંતર, મોક્ષની વાતમાં સંસાર ઉપર ચાલ્યો જાય આવું વિષયાંતર. અરે આવું કઈ હોય, બોલતા આવડે એટલે શું, ગમે તેમ બોલવાનું? નહીં, અપરિણામી કોઈ દિવસ નહીં બોલવું. જે વાત સમજાય એટલી કેવી? એ કે છે આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે મહા અનર્થ છે. આમાં વિપરીત પ્રરૂપણા થાય. અને આનંદ ગંજી મહારાજે એમના સ્તવનમાં કીધું છે,
પાપ નહીં કોઈ ઉ સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો.
આ જગતમાં જ્ઞાનીઓના તત્વની ઉસૂત્ર પ્રરૂપણા કરવા જેવું કોઈ પાપ નથી, અને ધર્મનું યોગ્યપણે ભાષણ કરવા જેટલું પુણ્ય કોઈ નથી. જગસૂત્ર, જે જગતના સૂત્રો છે, પરમાત્માએ આપેલા છે, એની વિવેચના, એનો પ્રચાર, એનો પ્રભાવ, એના જેવું કોઈ પુણ્ય નથી, પણ ઉસૂત્ર પ્રરૂપણા જેવું તો કોઈ પાપ નથી. અનંત જ્ઞાનીઓની આસાતના શેમાં આવે? ઉસૂત્ર પ્રરૂપણામાં આવે. અને આ ઉસૂત્ર પ્રરૂપણામાં પ્રરૂપણા કરનારનો વિવેક કેટલો જાગૃત છે, પોતાની દ્રષ્ટિ કેટલી જાગૃત છે, પોતે કેટલો પ્રમાણિક છે, પોતે અહમથી કેટલો પર છે. ઘણીવાર અહમભાવ આવી જાય તો આ ઉસૂત્ર પ્રરૂપણા એના લક્ષમાં આવે, એ અહમના આધારે બોલ્યા કરે. પણ જેણે પોતાના અહમને વિસર્જિત કર્યો છે અને માત્ર જ્ઞાનીના બોધની અંદર જે એક રૂપ થાય એની એની અંદર ઓછી વધતી તારતમ્યતા હોઈ શકે, પણ જાતિનો ભેદ ન હોઈ શકે. ધેર મે બી એ ડિફરન્સ ઓફ ડિગ્રી બટ નોટ ઓફ કાઇન્ડ. વસ્તુ સ્થિતિ બદલાય નહીં, એની ચડ ઉત્તરપણું બદલાયા કરે, શક્ય છે. જીવનો ક્ષયોપશમની અવસ્થા જુદી જુદી હોઈ શકે છે, પરંતુ મૂળ વાતમાં ક્યાંય ભેદ ન હોય. નોટ ઇન કાઇન્ડ, મે બી ઇન ડિગ્રી, ઉત્તર ચડ ઉત્તર થયા કરે, પણ મૂળ વાત જે છે એ તો એ જ રહી. આ કહે છે કે આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે મહા અનર્થ છે, એમ વિમાસતા. શબ્દ પ્રયોગ મૂક્યો છે, આ શબ્દ અત્યારે અદ્રશ્ય થઈ ગયો છે, આપણા છે ભાષાનો જ, ડિક્શનરીમાં ક્યાંક ક્યાંક હજુ છે, અને હવે નવી એડિશન ડિક્શનરીની પડી ને એમાંથી કાઢી નાખો, કારણ કે હવે આ પેઢીને વિમાસણની જરૂર ન રહી. શબ્દોને પણ પોતાનું વિજ્ઞાન હોય છે, જ્યાં જે ઉપયોગિતા હોય જ જીવે, ઉપયોગિતા ન હોય ન જીવે. વિમાસણ શબ્દ એટલો સુંદર શબ્દ છે, કોઈ પણ વસ્તુ કર્યા પછી એનું અનુચિંતન કરવું અને ગહન કરવું, ઊંડું કરવું, ખૂબ વિમાસણા કરવી, એટલે એનું આર પાર ઓતપ્રોત થઈને એ તત્વનું ચિંતન કરવું. એ ભાવ, એ ક્રિયા, કોઈ પણ જાતનો વ્યવહાર થયો હોય તો એનું વિમાસવું, વિમાસવું, ક્યારેક એ વિમાસવું પ્રાયશ્ચિતપૂર્વક થાય, અરે રે મેં આ શું કર્યું, આ મારો હેતુ હતો નહીં, આમ થઈ ગયું, આવું પરિણામ ધાર્યું નહોતું, આવું પરિણામ આવ્યું, હવે આ પરિણામથી હું કેમ છૂટું. અને પછી પોતે એમાં ભાવ ભાવ એને મુક્તિ ન હોય તો એને માટે થઈને મારે જે કંઈ કરવું પડે, તપ કરવું પડે, ક્ષમાયાચના કરવી પડે, આલોચના કરવી પડે, એમાં પોતાનો કોઈ અહમ આડો આવે. આ વિમાસનાનું બહુ અગત્યનું, વિમાસતા વિમાસતા પાપની આલોચના કરવી અને પછી ક્ષમાપના કરવી. પણ વિમાસણ શબ્દ ભયો ગયો, હવે સમજાવવું કેવી રીતે. જીવે પોતાની બધી જ ક્રિયાઓ, કૃતિઓ, વ્યવહારો જે કંઈ કર્યા હોય એને વિમાસવા, અને વિમાસતા વિમાસતા એને એમ થાય કે હારું કેમ હું ચૂકી ગયો, કેમ બેધ્યાન થઈ જવાયું, એમાંથી ને એમાંથી પશ્ચાતાપપૂર્વક પ્રયાસિત કરે, આલોચના કરે. આ સાચી સ્વ આલોચના છે, આ સાચું આત્મનિરીક્ષણ છે. આવું આત્મનિરીક્ષણ થાય એમાંથી જે ભાવ ક્ષમાપનાનો આવે એ પરિશુદ્ધ હોય, એમાં ક્યાંય પોતાનો અહમ ન હોય, પણ પોતાના દોષ અપક્ષપાતપણે જોવા એવી યોગ્યતા અને એવી સમર્થા એની અંદર હોય કે જ્યાં સ્વચ્છંદનો નાશ હોય, વિમાસે ત્યાં અહમ ન હોય, એમ વિમાસતા. સાંભળનાર જીવ વિમાસે છે કે આ કહે છે એ માર્ગનો જ્ઞાતા નથી, આ જે કંઈ કહે છે એનાથી મોક્ષ થાય નહીં, આ જે કંઈ કહે છે એ પોતે અપરિણામી રહીને માર્ગનો ઉપદેશ કરે છે, જે બોલે છે એવી એની જાણકારી નથી, ખરેખર શબ્દોમાં ફરે બોલે પણ પોતાની સમજમાં નથી, એ જાણતો નથી શું બોલે છે, એના ભાવમાં ક્યાંથી આવે? તો પછી જેની સમજ ભાવમાં ક્યાંથી આવે? આ કહે છે કે એ મહા અનર્થ છે, ઉત્સૂત્ર પ્રરૂપણા એ મહા અનર્થ છે. એમ વિમાસતા પૂર્વ આરાધન જાગૃત થાય. આત્મા છે ને નિત્ય છે, એટલે આત્માનું જે પૂર્વે જ્ઞાનનું આરાધન છે એ એનું જાગૃત થાય, કેમ કે સંસ્કારો છે. આરાધન એવું કરીએ કે જેથી આત્મા ઉપર એના સંસ્કારો પડે, આપણે કહીએ કે એવા સંસ્કારો પડે એવું આરાધન અમે કરીએ છીએ, આપણું આરાધન ઉપર છલું છે, આપણું આરાધનના સંસ્કારો દિવસભર પણ ટકતા નથી તો ભવાંતરમાં ક્યાંથી આવશે? સવારે ભક્તિ કરી ત્યારે કેવા ભાવ હતા, પછી બપોરે કેવા થયા, અને હાંજે, અને હું તો ત્યારે તો. જો તારા ભાવ આટલા ટકતા નથી, તારું આરાધનનો સંસ્કાર આત્મા ઉપર જો આટલો થતો નથી તો ભવાંતરમાં ક્યાંથી થાય? પણ તારી પાસે આવા સંસ્કારો કરે છે, તું સેના કરે છે? આરાધનના નથી કરતો, વિરાધનાના કરે છે. સંસાર તરફ જે રાગ દ્વેષ કરે છે, કષાયો કરે છે, કામ ક્રોધ મોહ લોભ મત્સર આ બધું કરે છે, એ કેવા સંસ્કારો છે? એ જે કર્યા છે જતા નથી, જિંદગી ખતમ થાય છે તોય જતા નથી.
ક્રોધાદી તરતમ્યતા સર્પાદિક નિમાય પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં.
આ તારા સંસ્કાર તો છે ક્રોધના છે, વિષય ભોગના છે, તેમ બાળકને ધાવતા કોણ શીખડાવે? યુવાનો મૈથુનની ક્રિયા કોણ શીખડાવે? સંસ્કાર છે, જન્મો જન્મના ભોગના સંસ્કાર છે, એ ચાલ્યા આવે છે. ક્રોધના સંસ્કારો, કામના સંસ્કારો, ભોગના સંસ્કારો ચાલ્યા આવે છે. જ્ઞાનના સંસ્કારો આવ્યા, પૂર્વે આરાધન નહીં કર્યું હોય, કર્યું હશે, પણ એના સંસ્કાર આત્મા ઉપર પડ્યા નથી. એ તો પથ્થર ઉપર પાણી, એ તો પાણી પડ્યું ત્યાં સુધી પથ્થર ઉપરનો વિનાશ આર્દ્રતા લાગે, પણ જેવું ગયું કે વાત પૂરી. એવું ધર્મનું આરાધન છીછરું, સુપરફ્લુઅસ, સ્કિન ડીપ જેને આપણે કહીએ, ચામડી ઉપર જ માત્ર, પછી કઈ નહીં. અંદર પ્રવેશ ન કરવા દે, કવચ પહેર્યું હોય કે ભૂલે ચૂકે બોધનો પ્રવેશ અંદર થવો જોઈએ નહીં. અરે આ ભાવ તો છેદાઈ જાય, ભેદાઈ જાય અંતકરણ, અને ત્યારે આત્મા ઉપર સંસ્કાર પડે. આવા જીવોને પૂર્વના સંસ્કાર જાગૃત થાય છે. નાની ઉંમરની અંદર સંયમની યાત્રા લઈએ એને પૂર્વનો સંસ્કાર છે. એ મેઘકુમાર હોય, મૃગાપુત્ર હોય, ભગવાન મહાવીરે મેઘકુમારને કહ્યું કે મેઘ તું પૂર્વે કોણ હતો તને ખબર છે? હાથીના ભવમાં પણ સસલાના રક્ષણ માટે તેને દયા ધર્મ પાળી ત્રણ ત્રણ દિવસ સુધી તે તપ કર્યું છે અને પ્રાણનો ત્યાગ કર્યો છે. આ પૂર્વના સંસ્કાર જો જાગૃત થાય તો વર્તમાન ઉજળું થઈ જાય. પણ પૂર્વના સંસ્કારો આપણા ક્યાંય યાદ આવતા નથી. અનાર્ય દેશની અંદર રહેલો આર્દર કુમાર, એને અભય કુમારે પોતાની રાજકુમાર તરીકેની ભેટ મોકલી કે બીજા દેશની અંદર છે તો દરેક ભેટનો વ્યવહાર હતો. એને સુખડની એક જિનેશ્વરની પ્રતિમા મોકલી અને એ જે અનાર્ય દેશનો રાજાનો કુંવર હતો એને જોયું કે મારો આ ભાઈબંધ બીજા રાજાનો દીકરો શું મોકલે છે. એને ભેટ જોઈ અને તીર્થંકરની પ્રતિમા જોઈ પૂર્વના સંસ્કારો જાગૃત થયા. આ મેં ક્યાંક જોયું છે, આની ક્યાંક આરાધના કરી છે, આ તત્વને હું જાણું છું. અને ત્યાંથી નીકળો અભયકુમારને કહીને, કોઈ હજી એકબીજાના મોઢા જોયા નથી, અને ઈરાનથી નીકળેલો અહીંયા આવે છે અને કે મને તમે આ જેની પ્રતિમા મોકલી છે એવા પુરુષનો યોગ કરાવો. ભગવાન મહાવીર પાસે જાય છે સમવસણમાં અને એની એક દેશના સાંભળતા એ દીક્ષા લે છે. આર્દર કુમાર સંયમ જીવન ધારણ કરે છે. પૂર્વના સંસ્કારો કેટલું જાગૃત કામ કરે છે. ભવાંતરની અંદર પણ ઉઠાવી લઈએ જીવને. આપણને જ્યારે ધર્મ આરાધનાની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણા લક્ષમાં બેસતી નથી કે ધર્મ આરાધના કરવી, જ્ઞાન આરાધના કરવી, એવી કરવી કે આત્મા ઉપર એના અમિત સંસ્કારો પડે. અરે દેહ ચાલ્યો જાય, ભાવ ચાલ્યો જાય, પણ વાત ન જાય આત્મામાંથી. આને કહેવાય સમ્યક દર્શન, શ્રદ્ધાન. પછી પૂછે એ સમ્યક દર્શનની શ્રદ્ધા કેવી? તો તું મરી જા તો તારી શ્રદ્ધા ન જાય એવી. પાટણના પટોળા એ ફાટે પણ એની ભાત ફીટે નહીં, એ કચરો થઈ જાય પણ એનો કલર જાય નહીં એવી. આવું આરાધન, જ્ઞાનનું આરાધન, ધર્મનું આરાધન એવું કરીએ કે કદાચ આ ભવની અંદર મુક્તિ ન થાય, શક્ય છે ન થાય, કંઈ વાંધો નહીં, પણ આરાધન તો ભેગું આવશે ને, સમજ તો ભેગી આવશે ને, સંસ્કારો તો રહેશે ને મારા, જ્યાં જશે અહીંયાથી પોતાના આત્માને ઉઠાવી લેશે અને પછી એને વિમાસણ થશે આવતા ભવમાં. ક્યાંક સંસારમાં પડ્યો હશે તો એને એમ થશે કે અરે રે, હું ક્યાં, મારો આત્મા ક્યાં, અને હું આ જન્મની અંદર અહીંયા આવીને અહીંયા ક્યાં લૂંટાયો. એને પૂર્વ જન્મના સંસ્કારની વિમાસણ એ આ જન્મની અંદર કરશે અને એ એમાંથી નિવૃત્ત થઈ જશે. એ કહે છે કે આવા જીવો પૂર્વ આરાધન જાગૃત થાય, અને ઉદયને છેદી ભવાંત કરે, પોતાનો જે અત્યારનો ભવ છે એનો ઉદય છે એને છેદી નાખે અને પોતાનો ભવાન કરે, મુક્તિ મેળવી લે. કેના થકે મુક્તિ મેળવી? જે જીવ ઉપદેશ માર્ગ જાણતો નથી, પરિણામી શકતો નથી, જેને સાંભળતા લાગે છે કે આવો મોક્ષનો હેતુ થઈ શકે નહીં, એને સાંભળીને પોતે મુક્તિ મેળવે, અભવીથી જીવ તરે. પણ એ અભવીથી અભવીના સામર્થ્યથી તરે કે જીવના સામર્થ્યથી તરે? પોતાના સામર્થ્યથી તરે. આ બીજી ચોબંગી, એનો બીજો પ્રકાર, કે આવું પણ બને કે માર્ગ ન જાણતા હોય એની પાસે જીવ જાય અને સાંભળીને પણ તરે, પણ એના થકી નહીં, ઉલટાનો નિર્ણય કરે કે આ ખોટો છે, આ જે કહે છે એ ખોટી વાત કરે છે, સાચું આ એને ઉગે પૂર્વનું. તો પૂર્વનું સાચું ઉગે અને વર્તમાનનું ખોટું ભાસે, કેટલી અદ્ભુત સ્થિતિ છે. અને લાગે કે એની પાસે જઈને આનું તો જીવન પરિવર્તન આવ્યું, આનું જીવન પરિવર્તન આવ્યું એ આને કારણે નહીં, એને લાગ્યું કે હળહળ જૂઠો ને ખોટો છે, દંભી છે, આનાથી કોઈ કોઈનું કલ્યાણ થાય નહીં, આનાથી કોઈનો મોક્ષ થાય નહીં, એવું એને અંતરમાં પ્રકાશ થયો, અંતરમાં ઉલ્લાસિત થયો, આ એનું નિમિત્ત થયું માત્ર. તો તર્યો પોતાના કારણે, પણ કહેવાય અભવીના નિમિત્તથી. તો કે છે એવો એને કરીને, તેથી નિમિત્તરૂપ ગ્રહણ કરીને તેવા ઉપદેશકનો પણ આ ભંગને વિશે સમાસ કર્યો હોય એમ લાગે છે. ચાર ચોભંગીના બે ભંગા પૂરા થયા, બીજા ભાંગાના બે પ્રકાર પણ પૂરા થયા. ત્રીજો, પોતે તરે અને બીજાને તારે, તે શ્રી તીર્થંકર આદિ. આ ત્રીજો ભાંગો અસ્પષ્ટ છે. પોતે તરે અને બીજાને તારે, એટલે પોતે પણ પોતાના સમ્યક જ્ઞાનથી તર્યા છે અને ફરી સમ્યક ઉપદેશ માર્ગ પ્રવર્તાવવાનું જેના એક આ માર્ગનો એનો આચાર છે કે તીર્થંકરો માર્ગને પ્રવર્તાવે, તો એ ઉપદેશ માર્ગ પ્રવર્તવાનો એનો પોતાનો વ્યવહાર છે અને એથી કરીને જગતના જીવોનું પણ કલ્યાણ કરે. એટલે પોતે તારે અને જગતના, પોતે તરે અને જગતના જીવોને તારે, આ જીવોનો ત્રીજો પ્રકાર. કે પોતે તરે અને બીજા, પોતે તરે એટલે પેલા પોતે જે જ્ઞાન છે, જે આરાધના છે એ કરીને પોતે મુક્ત થયા છે. કઈ કઈ અવસ્થાએ, કયા ગુણ સ્થાને કે મુક્ત થાય? તેરમાં. એને નિર્વાણ મેળવ્યું છે કઈ અવસ્થામાં? બે છતાં. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે તા નિર્વાણ. સહયોગી છે, સહયોગી છે, છતાં અવસ્થા કઈ છે? નિર્વાણ. નિર્વાણ એટલે વાણ એટલે શરીર, અને ની એટલે નિગત. તો જે આત્માને હવે શરીર ધારણ કરવા પણ રહ્યું નથી, આત્માની એવી ઉત્કૃષ્ટ ઉચ્ચ પરમ દશા કે અત્યારે શરીર છે પણ હવે પછી આ શરીરનો વિયોગ થયા પછી, આ શરીર છૂટ્યા પછી, જે આત્માને હવે એવું કોઈ કર્મ બાકી રહેતું નથી કે જેને કારણે એને શરીર ધારણ કરવું પડે. શરીર ધારણ કરવું પડે જો કર્મનો અવશેષ હોય તો, નહીં તો ન કરવું પડે. તો કોઈ પણ પ્રકારે શરીર એ કર્મનો હેતુ છે. હવે આ મહાત્માઓને જે સહયોગી પરમાત્મા તેરમા ગુણસ્થાનક ઉપર અર્યંત પદમાં બિરાજમાન કેવડી પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા, આ કેવા છે? નિર્વાણ પામેલા છે. હવે એમને દેહનું ધારણ કરવા પણ રહેતું નથી. આવા જે છે એટલે પોતે મુક્ત થયા છે, પોતે તરી ગયા છે, ભવ સંસારમાં હવે એનું આવાગમન છે નહીં, હવે એનો જન્મ મરણનો એક પણ ફેરો બાકી છે નહીં, હવે એનું અનાદિકાળનું પરિભ્રમણ સમાપ્ત થયું છે. આ પોતે તરી ગયા છે, અને આવી તરી ગયા છે એટલે પૂર્ણ અબંધ શબ્દ પ્રયોગ આપણે અપૂર્વ અવસરની ગાથામાં આપ્યો છે. પૂર્ણ અબંધ, પૂર્ણ બંધ. હવે કોઈ પણ પ્રકારનો બંધ જેને પડી શકવા માટેની કોઈ સંભાવના રહી નથી. આ પૂર્ણ બંધ એ તર્યા છે. આ એના લક્ષણો. કોણ તર્યું છે? જે પૂર્ણ અબંધ છે, જે દેહ છતાં નિર્માણ પામ્યા છે, આ તર્યા છે અને બીજાને તારે છે. અરિયંત છે, માર્ગના પ્રકાશક છે, દેશના લબ્ધિ છે, અંતરાય કર્મ જતા અનંત દાનની લબ્ધિ જેને જાગી છે, અનંત લાભની લબ્ધિ જેને જાગી છે, બોધિ જેવું કોઈ દાન જગતમાં નથી અને મોક્ષ જેવો કોઈ લાભ જગતમાં નથી. અત્યાર સુધી આપણે એમ કહેતા હતા કે મારા સાહેબ અમારા ઘરે પધારો અને અમને લાભ આપો, મારા સાહેબ અમારા આંગણે આવો, અમારા ગામમાં ચાતુર્માસ કરો, અમને બોધિનો લાભ આપો. હવે એ જ મારા સાહેબ અરિયન થઈને કહે છે, જગતના જીવો અમારી પાસે આવો, અમે તમને બોધિનું દાન કરીએ છીએ, અમે તમને મોક્ષનો લાભ આપીએ છીએ. જો લેનારો જીવનભર સુધી જ્યાં સુધી મુક્ત થયો નહોતો ત્યાં સુધી એને જગતની અંદરના લોકોને લાભ આપ્યો છે, હવે આ લાભ આવી રીતે આપે છે કે અમે તમને લાભ આપીએ છીએ, તમે લ્યો હવે બોધિનો લાભ, લાભ લ્યો દાન, મોક્ષનો લાભ, અને આવી બોધિનું દાન કરે છે. એ કહે છે બીજાને તારે. આ તીર્થંકર છે, એની વાણી એ પણ દેશના છે, એની વાણી એ પણ દેશના છે. જગતના જીવોને એ લબ્ધિ છે, દેશના લબ્ધિ વિના મુક્તિ ન થાય. જેમ પાંચ સમવાય છે એમ પાંચ લબ્ધિનું એક વિજ્ઞાન છે, એની અંદરની એક દેશના લબ્ધિ છે કે જીવને દેશના લબ્ધિ પ્રાપ્ત થવી જોઈએ. આ દેશના લબ્ધિ આપનાર કોણ, દાતા કોણ? તો મૂળ દાતા તીર્થંકર, અને પછી એની પરંપરાએ ચાલનારા બધા સદગુરુની પરંપરા. આ દેશના લબ્ધિ આપનારા દાતા છે. એ તારે છે, તારી શકે છે, કારણ કે એમની વાણી અતિશય યુક્ત છે, માર્ગને પ્રકાશિત કરનારી છે, મોક્ષને આલોકિત કરનારી છે. આવી અદભુત એમના અતિશય છે. તીર્થંકરનું અરિયંતનું સ્વરૂપનું વર્ણન શાસ્ત્રોમાં જ્યારે આપે અને એ જ્યારે સમજાવે કે આ અરિયંત થયા શું થયું, પણ એની સ્થિતિ સમજવી બહુ. કૃપાળુ દેવે એક જગ્યાએ શબ્દ લખ્યો છે, અડધું વાક્ય એક મૂક્યું, નાનું વાક્ય, કે સર્વજ્ઞ શબ્દ સમજાવવો બહુ કઠિન છે. સર્વજ્ઞ શબ્દ સમજાવવો બહુ કઠિન છે. હવે સમજાવવો કઠિન હોય તો સમજાવવો અતિ કઠિન, નહીં સમજાવી શકાય. આવી જેની લબ્ધિ છે એ બીજાને તારી શકે છે. આ કેવા છે? આને કહેવાય તીર્થંકર. આને શબ્દ પ્રયોગ મૂકો તીર્થંકર. તીર્થંકર એટલે તીર્થના કરનારા, તીર્થની સ્થાપના કરનારા. તીર્થ એટલે તારે તે તીર્થ, જેના થકી તરી શકાય જગતના જીવો, જેનો આશ્રય લઈને, જેનું અવલંબન લઈને સંસાર સાગર પાર કરી શકે એને કહેવાય તીર્થ. અને એવા તીર્થના કરનારા, એવા સર્વજ્ઞ એ તીર્થંકર. એ ત્રીજો ભાંગો થયો ચૌભંગીમાં. અને ચોથો ભાંગો, પોતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે તે અભવ્ય કે દુર્ભવ્ય જીવ. ચોથો ભાંગો કયો? પોતે તરે નહીં અને બીજાને તારી પણ ન શકે. પામે તેનો સંગ જે તે બુડે, ઈ ઓળો ભવમાં ડૂબે એનો સંગ જે પામ્યો હોય તો એનું શું થાય? એ તો ગોઈતો જડે. આ ચોથો ભાંગો છે. પ્રાય આપણે બધા ચોથા ભાંગામાં જલ્દી પ્રવેશ કરી જઈએ છીએ. આપણે તરી શકીએ એવી કોઈ સ્થિતિ હોય નહીં, અને જગતને તારવાના અભરખા હોય, ઉધામાં લીધા હોય ઘણાએ, ઘણાને બહુ જ ઉધામાં હોય, આમ કંઈક આનું કલ્યાણ કરતો, આને સંભળાવી દઉં ને આને કહી દઉં ને, દિવસ ને રાત મંડો ઓલાને જોયો નથી કે જેમણે કવિ કવિ પોતાનો કાવ્ય સંભળાવવા માટે શું કરે, ચાર જણા મળે તો તરત જ કવિતા વાંચવા બેસી જાય. એમાં આને ઘણાને ઉપદેશના ધકારા જાગી જાય. ભાઈ શાંતિ રાખ, તારું મૌન, તારો સંયમ એ જ તારો ઉપદેશ છે, એ જ તારો ઉપદેશ છે. પોતે તરે નહીં અને બીજાને તારી પણ ન શકે. આવા જીવો એ પોતે તો તરી શકવાના નથી, કારણ કે તરી શકે એ અંતર્મુખ થાય. સમજ્યા તે? સમાયા. જે સમાતો નથી પોતાના જ્ઞાનમાં, પોતાની માહિતીમાં, પોતાના વક્તવ્યમાં, પોતાના ઉપદેશમાં સમાતો નથી, તો એ બીજાને તારી નહીં શકે, એનું જ્ઞાન બીજાને ઉપકારી નહીં થઈ શકે. આ ચોથો ભાંગો છે. કે છે, આમ જો સમાધાન કર્યું હોય તો જિનાગમમાં જે કહેલી વાત છે એ વિરોધ પામશે નહીં. વિશેષ કંઈ પૂછવાની ઈચ્છા હોય તો પૂછશો, એમ સૌભાગભાઈને કહેજો. ફરીથી આ ચૌભંગીના ચાર ભાંગા. પહેલો ભાંગો, પોતે તરે બીજાને ન તારે, કારણ કે ઉપદેશ માર્ગ પ્રવર્તવાનો એનો વ્યવહાર નથી. એ પ્રત્યેક બુદ્ધ હોય છે, એક અસોચ્યા કેવડી હોય છે. બીજો ભાંગો, એના બે ભાગ. પહેલો કે પોતાને કોઈ કારણસર કર્મના ભોગ બાકી છે, એટલે પોતે કદાચ ચરમ શરીર ન હોય પણ એનો ઉપદેશ માર્ગનો જ્ઞાતા છે, માર્ગનો પૂર્ણપણે જ્ઞાતા છે, તો એનો સાંભળનાર એ તરી શકે અને પોતે ન કરી શકે. એમાં બીજો ભાગ કે પોતે માર્ગનો જ્ઞાતા નથી અને પોતાના ભવનું તો કઈ ઠેકાણું જ નથી હજી, છતાં ઉપદેશ પ્રવર્તાવે તો સાંભળનાર છે, એને પૂર્વ આરાધન છે, એને પૂર્વનો જ્ઞાન છે. એ કહે છે કે આ કહે છે એ વાત મોક્ષનો હેતુ કોઈ દી બની શકે નહીં, અને આ જે કંઈ કહે છે એ જીવ પોતે પરિણામ પામ્યા વિના કહે છે, એટલે મહા અનર્થનો હેતુ છે. એમ કરવાથી, વિમાસવાથી, એ પોતે વિમાસે છે તો પોતાની અંદર એને જાતિસ્મરણ જ્ઞાન, પૂર્વ સ્મૃતિ થાય છે, અને પૂર્વે કરેલું આરાધન અને ભગવાનના જે કંઈ વચનો છે એ જાગે છે. એ જાગી અને પછી પોતે પોતાની સાધના કરી, વર્તમાન ચાલુ ઉદય છે એ ઉદયને ચેડી અને ભવનો અંત કરે. તો ઓલો નિમિત્ત થયો, નેગેટિવ નિમિત્ત, પોઝિટિવ નહીં. ખ્યાલ આવ્યો? નેગેટિવ નિમિત્ત. આ કે છે એમ ન થાય. જેમ ઘણીવાર એક્સરસાઇઝ બતાવી ને સ્કૂલની અંદર કે આવી રીતે કરવાની, યોગ આઠ આમ કરવાનું, પછી એક છોકરાને ટેબલ ઉપર ચડાવે અને ટેબલ ઉપર ચડાવીને આઠે આઠ બતાવે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, પછી કે આણે જેટલું કર્યું છે એવું નહીં કરવાનું, કેમ કે બધું ખોટું કર્યું છે, એને ઉતારી મૂકે. એમાં આ પ્રકારનો આ જીવ પણ જાણકાર, શિષ્ય જાણકાર છે, અહીંયા શિષ્યની અપેક્ષા કે એ કહે છે એમ મોક્ષ માર્ગ આ ખોટું કે, એને વિમાસણ થાય, એની પોતાની જે કંઈ પૂર્વ સ્મૃતિ છે જાગૃત થાય અને પોતે ઉદયને છેદી અને ભવનો અંત કરે. એવા જીવો અભવી જે છે તે ભવે મોક્ષે જનારા નથી, ભવ બાકી છે, એમાં પણ મોક્ષ મળી શકે, એક જો ઉપદેશ માર્ગનો જ્ઞાતા હોય તો, અને બીજો ઉપદેશ માર્ગનો જ્ઞાતા ન હોય તો સાંભળનાર છે એને પૂર્વનું જ્ઞાનનું આરાધન હોય, અને વિમાસતા જો જાગૃત થાય તો એ પોતે સાચો માર્ગ પકડી લે, અને સાચો માર્ગ પકડીને ચાલ્યો જાય, ભલે આ ગુરુનું જે થવું હોય. ગુરુનું ભોગવે ગુરુ, ગુરુનું કરેલું ગુરુ ભોગવે, અને ચેલાનું ભોગવે ચેલો. કર્મનો માર્ગ છે અટેલો, આ કર્મના ખેલ છે બધા. અને ત્રીજો, પોતે તરે અને જગતના નિર્દોષ પૂર્ણ પરિપૂર્ણ વ્યક્તિત્વ, કે પોતે તર્યા પછી બીજાને તારે છે. જો શબ્દ શું છે, પોતે તરે, સામર્થ્ય છે એનું, કઈ બાકી નથી એવે કઈ બહુ, અને બીજાને તારે, બીજાના જેના બાકી છે બધાના સમાપ્ત કરાવે. અને ચોથો, પોતે તરે ને અને તારે, અને કૃપાળુ દેવે ને તો આગળના શબ્દમાં કીધું ને આપણે, અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દ ની માય લોપે તે સદમારને જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાય પામે તેનો સંગ જે તે ભૂડે ભવમાં. ચોથાના ચરણે ક્યાંય પડવું નહીં. વિશેષ અવસરે પત્ર અહીંયા પૂરો થાય છે.